એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજની આપણી ચર્ચા ભારતીય કાવ્યશાસ્ત્ર અને ભાષા વિજ્ઞાનના એક બહુ પાયાના ખ્યાલ પર છે, અભિધા.
હા, અભિધા શબ્દની મુખ્ય અર્થ આપનારી શક્તિ કહી શકાય.
બરાબર. અને આપણે આજે કેટલાક અંશોની મદદથી આ ખ્યાલને જરા ઊંડાણપૂર્વક સમજવાના છીએ.
ચોક્કસ. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અભિધા શું છે, એ કામ કઈ રીતે કરે છે અને શા માટે એ આટલી મહત્વની ગણાય છે એ સમજવું.
તો શરૂ કરીએ. આ અભિધા એટલે છે શું આખરે? મૂળ લખાણોમાં પેલી સંસ્કૃત પંક્તિ આવે છે ને,
પેલી સાક્ષાત સંકેતિતમ યોર્થમ અભિધત્તે સ વાચકઃ સ મુખ્યોર્થસ્તત્ર મુખ્યો વ્યાપારોસ્ય અભિધોત્યતે, એની વાત કરો છો ને?
હા, એ જ. હવે એનો શાબ્દિક અર્થ તો કદાચ બધાને તરત ના સમજાય, એને સરળ રીતે કઈ રીતે કહી શકીએ?
જુઓ, એ પંક્તિ જ અભિધાનો સાર કહી દે છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો અભિધા એટલે શબ્દની એ તાકાત જે એનો સૌથી ચાલતો, પરંપરાગત મતલબ કે સમાજમાં સ્વીકૃત અને ડિક્શનરીમાં મળે એવો અર્થ સીધે સીધો બતાવે.
એટલે આપણે કોઈ શબ્દ સાંભળીએ કે તરત જે પહેલો અર્થ મનમાં આવે એ.
બરાબર. જે પહેલો મુખ્ય અર્થ મગજમાં ઝબકે એ અભિધાને કારણે. આ જે સીધો અર્થ મળ્યો એને કહેવાય વાચ્યાર્થ, અને જે શબ્દ આ અર્થ લાવ્યો એ વાચક શબ્દ.
અને પેલું સાક્ષાત સંકેતિત, એનું શું મહત્વ છે?
એ તો ચાવી છે. સાક્ષાત સંકેતિત એટલે એવો અર્થ જે સીધો, ડાયરેક્ટ, કોઈ આળવાત વગર અને સમાજમાં જે પરંપરા છે, જે સંકેત નક્કી થયો છે એ મુજબ પ્રગટ થાય.
એટલે ભાષામાં અમુક શબ્દો માટે અમુક અર્થ નક્કી થયેલા હોય એ પરંપરા.
હા, પેઢી દર પેઢી ચાલ્યા આવતા હોય. અભિધા બસ આ જ સ્થાપિત મુખ્ય અર્થ સાથે જોડાયેલી છે. એ કોઈ ગૂઢ કે સૂચિત અર્થ નથી આપતી, પણ પહેલો, સીધો અને બધા માને એવો અર્થ આપે છે. અને કેટલી ઝડપથી આપે. શબ્દ આવ્યો નથી કે મુખ્ય અર્થ હાજર.
આ સમજવા માટે પેલો હરિ શબ્દનો દાખલો લઈએ ને.
હા,
એ આપણા સ્ત્રોતોમાં પણ છે.
હા, સારો દાખલો છે.
હરિના તો ઘણા અર્થ થાય. વિષ્ણુ, સિંહ, વાંદરો, સૂર્ય બધા જ પરંપરાગત છે. તો હવે કોઈ વાક્યમાં હરિ આવે તો અભિધા કયો અર્થ લેશે? બધા એક સાથે? એ થોડું ગૂંચવાળા જેવું નથી?
ના, અહીં જ અભિધાની કાર્ય પદ્ધતિ સમજવા જેવી છે. તમે કહ્યું એમ, હરિના અનેક સંકેતિત અર્થો છે, એ સાચું. પણ અભિધા બધાને એક સાથે નથી લાવતી.
તો પછી?
એ આધાર રાખે છે વાક્યના સંદર્ભ પર. આપણી પાસે જે માહિતી છે એ મુજબ સંદર્ભ જ નક્કી કરે છે કે આ બધા શક્ય અર્થોમાંથી કયો અર્થ એ ક્ષણે સાક્ષાત પ્રાપ્ત એટલે કે તાત્કાલિક અને મુખ્ય છે.
જેમ કે?
દાખલા તરીકે, કોઈ ભજનમાં હરિ કીર્તન એમ આવે તો ત્યાં હરિ એટલે સ્વાભાવિક રીતે જ વિષ્ણુ સમજાય.
એ તો બરાબર.
તો આ જે વિષ્ણુ અર્થ મળ્યો એ તે સંદર્ભનો વાચ્યાર્થ થયો અભિધા દ્વારા. ભલે વાંદરો કે સિંહ પણ હરિના સંકેતિત અર્થ હોય, પણ એ ભક્તિના સંદર્ભમાં મુખ્ય નથી.
એટલે અભિધા એ ચોક્કસ સંદર્ભમાં જે બંધ બેસતો તાત્કાલિક રૂઢ અર્થ હોય એ જ આપશે.
બરાબર. એ વિષ્ણુ અર્થ આપીને અટકી જશે. બાકીના શક્ય અર્થો એ સમયે ગૌણ બની જાય. એટલે કહી શકાય કે સંદર્ભ વગર અભિધા અધૂરી છે.
સમજાઈ ગયું. એટલે અભિધા કોઈ ડિક્શનરીની જેમ બધા અર્થની લિસ્ટ નથી આપતી, પણ સંદર્ભ પ્રમાણે જે સૌથી યોગ્ય, સીધો, રૂઢ અર્થ હોય એને જ મુખ્ય ગણે છે. આ ખરેખર રસપ્રદ વાત છે. હવે વાતને જરા આગળ વધારીએ. પેલું ઉમાપતિવાળું ઉદાહરણ, એનાથી અભિધાની મર્યાદા અને બીજી શબ્દશક્તિઓ સાથેનો સંબંધ સ્પષ્ટ થાય છે એમ કહેવાય છે, પણ એ જરા વધારે ગૂંચવાળાભર્યું લાગે છે.
હા, ઉમાપતિનું ઉદાહરણ ખરેખર મહત્વનું છે. અભિધા ક્યાં સુધી કામ કરે છે અને ક્યાંથી બીજી શક્તિ શરૂ થાય છે એ સમજવા માટે ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીએ, આપણી પાસે જે સામગ્રી છે એના આધારે.
ચોક્કસ.
ધારો કે એક રાજા છે, એમના પત્ની રાણીનું નામ ઉમા છે. હવે દરબાર ભરાયો છે અને કોઈ આવીને જોરથી બોલે છે, ઉમાપતિનો જય હો.
બરાબર. હવે અહીં ઉમાપતિના બે જાણીતા અર્થ મનમાં આવે. એક તો પાર્વતીના પતિ એટલે ભગવાન શિવ.
હા.
અને બીજો, આ દરબારના સંદર્ભમાં રાણી ઉમાના પતિ એટલે કે રાજા પોતે. તો અભિધા શું કહે છે?
જો અહીં અભિધાની ચોકસાઈ કામ કરે છે. પહેલું પગલું દરબારનો સંદર્ભ છે, રાણી ઉમા હાજર છે અથવા એમનો ઉલ્લેખ પ્રસ્તુત છે, એટલે ઉમા શબ્દનો સૌથી તાત્કાલિક સીધો અર્થ થાય રાણી ઉમા.
હા, એ બરાબર.
તેથી ઉમાપતિ એટલે કે ઉમાના પતિનો સીધો સાક્ષાત સંકેતિત અર્થ એ સંદર્ભમાં રાજા થાય. એટલે ઉમાપતિનો જય હો નો અભિધા દ્વારા મળતું મુખ્ય અર્થ વાચ્યાર્થ છે રાજાનો જય હો. આ અર્થ તરત જ મળે છે અને સંદર્ભને બરાબર બંધ બેસે છે.
પટેલો બીજો અર્થ ભગવાન શિવવાળો, એ પણ એટલો જ પ્રચલિત છે, પરંપરાગત છે, એનું શું અભિધા એને ધ્યાનમાં નહીં લે?
અહીં જ મુખ્ય મુદ્દો છે. આપણે જાણીએ છીએ કે ઉમા એટલે દેવી પાર્વતી, એ અર્થ પણ ખૂબ પ્રચલિત છે, અને એ રીતે ઉમાપતિ એટલે ભગવાન શિવ, આ અર્થ પણ સંકેતિત છે, રૂઢ છે.
પણ
શું? કાવ્યશાસ્ત્રના સિદ્ધાંત મુજબ અભિધા શક્તિનું કામ સંદર્ભ મુજબ મુખ્ય તાત્કાલિક અર્થ રાજા આપવાનું હતું, જેણે કરી દીધું. આ વાચ્યાર્થ પ્રગટ થઈ ગયો એટલે અભિધા શક્તિ વિરામ પામે છે, એનું કામ ત્યાં પૂરું.
ઓહ, એટલે બીજા શક્ય અર્થો તરફ જતી જ નથી, ભલે ગમે તેટલો જાણીતો હોય.
બરાબર. તે એક સમયે એક સંદર્ભમાં ફક્ત એક જ મુખ્ય તાત્કાલિક રૂઢ અર્થ આપે છે અને ત્યાં એનું કાર્ય સમાપ્ત.
તો પછી પેલો બીજો અર્થ શંકરનો જય હો, એ ક્યાંથી આવ્યો? મતલબ જો અભિધા તો રાજાનો અર્થ આપીને અટકી ગઈ, તો શિવજીનો અર્થ કેવી રીતે સમજાયો?
બહુ સારો સવાલ છે, અને એનું જવાબ આપણને બીજી શબ્દ શક્તિ તરફ લઈ જાય છે. આપણા સ્ત્રોત મુજબ આ બીજો અર્થ એટલે કે ભગવાન શિવ એ અભિધાથી નથી મળતો.
તો
એ અર્થ પ્રગટ થાય છે વ્યંજના નામની બીજી શબ્દ શક્તિથી. વ્યંજના એટલે સૂચન, સજેશન. વ્યંજના શક્તિ સૂચિત ગર્ભિત અર્થોને બહાર લાવે છે.
એટલે શિવવાળો અર્થ એ વ્યંગ્યાર્થ કહેવાય, સૂચિત અર્થ.
બરાબર. એ વાચ્યાર્થ નથી. અને આ વ્યંગ્યાર્થના સંદર્ભમાં ઉમાપતિ શબ્દ વ્યંજક કહેવાય, સૂચન કરનારો શબ્દ, વાચક નહીં. આમ આ ઉદાહરણ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે અભિધા ફક્ત પહેલો સીધો સંદર્ભોચિત રૂઢ અર્થ આપે છે, બીજા અર્થો માટે વ્યંજના કે ક્યારેક લક્ષણા જેવી શક્તિઓ કામ કરે છે.
આ તો ખરેખર સરસ રીતે સ્પષ્ટ થયું. જાણે અભિધા અર્થનો પાયો નાખે અને પછી વ્યંજના એના પર સૂચિત અર્થોની ઇમારત બનાવે.
હા, એમ કહી શકાય.
તો આખી ચર્ચા પરથી આપણે એમ તારવી શકીએ કે અભિધાનું મુખ્ય કામ શબ્દનો સીધો પરંપરાગત પ્રાથમિક અર્થ, પેલો સાક્ષાત સંકેતિત અર્થ, તરત જ પહોંચાડવાનું છે. એ અર્થ સમજવાની પ્રક્રિયાનો પહેલો અને જરૂરી તબક્કો છે.
બિલકુલ. અને આ સમજણનું મહત્વ ખાલી કાવ્યશાસ્ત્ર માટે જ નથી, વ્યાપક રીતે જોઈએ તો સાહિત્યનું વિશ્લેષણ હોય કે અર્થઘટન, અભિધાની સમજ જરૂરી છે.
કઈ રીતે?
એ આપણને કોઈપણ લખાણના શાબ્દિક સ્તર, લિટરલ મીનિંગ, અને એના ગર્ભિત કે સૂચિત સ્તર, ઇમ્પ્લાઇડ મીનિંગ, વચ્ચેનો ફરક સમજવામાં મદદ કરે છે. આપણે જે વાંચીએ કે સાંભળીએ એનો મૂળભૂત પાયાનો અર્થ શું છે એ અભિધા નક્કી કરે છે.
અને આ શાબ્દિક અને સૂચિત અર્થનો ભેદ સમજવો કેમ આટલો મહત્વનો છે?
કારણ કે ભાષાની મોટાભાગની સુંદરતા, એની શક્તિ ઘણીવાર શાબ્દિક અર્થની પેલેપાર હોય છે, નહીં?
હા, જેમ કે રૂપક, વ્યંગ, કટાક્ષ, અલંકાર.
બરાબર. આ બધું સમજવા માટે પહેલાં શાબ્દિક અર્થ શું છે જે અભિધા આપે છે એ જાણવું પડે, અને પછી લેખક કે વક્તા એનાથી કઈ રીતે અને શા માટે અલગ જઈ રહ્યા છે એ સમજવું પડે. એટલું જ નહીં, સાહિત્ય સિવાય પણ, ધારો કે કાયદાના દસ્તાવેજો છે કે વિજ્ઞાનના લખાણો છે.
હા, ત્યાં તો ચોકસાઈ બહુ જરૂરી.
ચોક્કસ. ત્યાં શબ્દોના મુખ્ય અભિધાથી મળતા અર્થ પર જ ભાર મુકાય, જેથી ગેરસમજ ન થાય. એટલે અભિધા અર્થઘટનની કોઈપણ પ્રક્રિયાનો શરૂઆતનો પોઈન્ટ છે, એ પાયો નાખે છે, એના વગર ભાષાના ઊંડાણમાં ઉતરી ન શકાય.
ત્યાં ભલે પાયાની શક્તિ હોય, એની સમજ વગર આગળ વધવું મુશ્કેલ. આ ચર્ચામાંથી મને લાગે છે કે આપણે કેટલાક મુખ્ય મુદ્દા તારવી શકીએ. પહેલો તો એ જ કે અભિધા શબ્દનો સીધો, રૂઢ અને તાત્કાલિક અર્થ આપે છે, મુખ્ય અર્થ આપનારી શક્તિ.
હા, એ પહેલો મુદ્દો. અને બીજો, જે આપણે હરિ અને ઉમાપતિના ઉદાહરણથી જોયો, સંદર્ભ કેટલો નિર્ણાયક છે.
હા, એ બહુ સ્પષ્ટ થયું.
શબ્દના ભલેને ગમે તેટલા રૂઢ અર્થ હોય, અભિધા કયો અર્થ પકડશે એ તો જે તે પરિસ્થિતિ, જે તે સંદર્ભ જ નક્કી કરે છે. એ હંમેશા તાત્કાલિક અને બંધ બેસતા અર્થને જ પ્રાધાન્ય આપે છે. આ બતાવે છે કે અર્થ ફક્ત શબ્દમાં નથી હોતો, પણ શબ્દ અને એના વપરાશના સંદર્ભના જોડાણમાં હોય છે.
અને ત્રીજું, આ બધી વાત શ્રોતાઓને કઈ રીતે ઉપયોગી? મને લાગે છે કે અભિધાને સમજવાથી શાબ્દિક અને સૂચિત અર્થ વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા કેળવાય છે.
બરાબર.
પછી ભલે સાહિત્ય વાંચતા હોઈએ, કોઈ લેખ સમજતા હોઈએ કે રોજબરોજની વાતચીતમાં પણ જે ઇશારા હોય એ સમજવામાં મદદ મળે, ભાષાના અલગ અલગ સ્તરને ઓળખતા શીખાય. સાચી વાત છે, આપણે વધુ સજાગ વાચક કે શ્રોતા બની શકીએ. અને આ ચર્ચાના અંતે એક વિચાર હું મૂકવા માંગીશ, જરા વિચારવા જેવો.
હા, કહો ને.
આપણે જોયું કે અભિધા આપણને શબ્દનો સીધો શાબ્દિક રૂઢ અર્થ આપે છે, પેલો કોષમાં મળે એવો સમાજમાં સ્થાપિત અર્થ. પણ જરા વિચારો, આપણે રોજની વાતચીતમાં કે સાહિત્ય વાંચતી વખતે કેટલી વાર ફક્ત આ સીધા શાબ્દિક અર્થ પર જ અટકી જઈએ છીએ?
ભાગ્યે જ, મોટા ભાગે તો નહીં જ. આપણે કટાક્ષ, રૂઢિપ્રયોગ, કહેવતો, રૂપકો આ બધાનો સતત ઉપયોગ કરીએ છીએ અને સમજીએ પણ છીએ.
બરાબર ને? એ બધામાં તો શાબ્દિક અર્થ કરતા કંઈક જુદો જ અર્થ મુખ્ય હોય છે.
હા, સાચી વાત.
તો આ શું બતાવે છે? એ બતાવે છે કે અભિધા ભલે અર્થનો પાયો નાખતી હોય, પણ ભાષાની ખરી મજા, એની જીવંતતા, એની લવચિકતા, એની સમૃદ્ધિ તો ઘણીવાર એ શાબ્દિક અર્થની સીમા ઓળંગવામાં જ રહેલી છે.
એટલે લક્ષણા અને વ્યંજના જેવી શક્તિઓનું મહત્વ ત્યાં આવે છે. અહીં એક પ્રકારનો તણાવ છે. એક તરફ અભિધાની સૈદ્ધાંતિક ચોકસાઈ અને મર્યાદા, જેમ ઉમાપતિના ઉદાહરણમાં જોયું કે એ રાજાર્થ આપીને અટકી જાય છે, અને બીજી તરફ ભાષાનો વ્યવહારુ ઉપયોગ, જ્યાં અર્થો વધુ વહેતા, વધુ સ્તરવાળા હોય છે. આના પરથી વિચાર આવે કે આ સીધો અર્થ અભિધા અને બીજા સૂચિત અર્થો વ્યંજના, લક્ષણા વગેરેથી મળતા, એમની વચ્ચેનો સંબંધ કેટલો જટિલ છે, કેટલો ગતિશીલ છે, જાણે સતત ચાલતો સંવાદ. ભાષા એક સાથે સ્થિર પણ છે અને બદલાતી પણ રહે છે, સીધી વાત પણ કરે છે અને ઇશારા પણ કરે છે. આ કેવી રીતે બને છે એ ખરેખર વિચારવા જેવું છે.
ખૂબ જ સરસ મુદ્દો ઉઠાવ્યો. અભિધાની આ સૈદ્ધાંતિક વાતને ભાષાના જીવંત ઉપયોગ સાથે જોડીને આપે જે અંતિમ વિચાર આપ્યો એ ખરેખર મનમાં રહી જાય એવો છે. આશા રાખીએ કે અભિધા વિશેની આ ઊંડાણપૂર્વકની વાતચીત શ્રોતાઓ માટે ઉપયોગી થઈ હશે અને ભારતીય ભાષા વિચારની આ સમૃદ્ધ પરંપરાને સમજવામાં થોડી મદદ મળી હશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.